તારીખ 2/3/1983 શ્રી સમયસર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 334
વિશિષ્ટ પ્રકારનો અનુભવ છે. અને સામાન્ય અનુભવથી થોડી જુદી જાતની વાત છે. જેમ કે શાતા શાતાના અનુભવમાં શાતા શાતાનું વેદન છે અને શાતા શાતાનું વેદન છે ત્યારે શાતા શાતાનું ઉલ્લંઘન પણ છે.
બરાબર.
જ્યારે અહીંયા શુદ્ધાત્માનું ઉલ્લંઘન છે અને જ્ઞાનનું વેદન છે. જોકે સર્વ જીવોને વેદન તો જ્ઞાનનું છે, ભ્રાંતિગતપણે રાગનું અને રાગના વિષયરૂપ દુર્ગળ પદાર્થ વેદન થાય છે એવો અનુભવ થાય છે કે જે મિથ્યા છે. થઈ શકતું જ નથી. છઠ્ઠી ગાથાનું પ્રવચન કરતા એકવાર ગુરુદેવશ્રીએ એવું કહ્યું કે ભાઈ તું અજ્ઞાની છો એની અમને ખબર છે, તારા સ્વરૂપને તું ભૂલી ગયો છો એ અમને ખબર છે, છતાં અમે તને એમ કહીએ છીએ કે અનાદિથી વર્તમાન સુધીના અનંતકાળ પર્યંત તને તારું જ્ઞાન અનુભવમાં આવ્યું છે, તારા જ્ઞાનને તે વેદ્યું છે અને એ સિવાય બીજાનું તે વેદન કદી કર્યું નથી. બીજાનું વેદન કર્યું હોવાનું માન્ય છે જરૂર તે, અને જ્ઞાનનું થયા હોવાનું તે સ્વીકાર્યું નથી જરા પણ. તો પણ તેથી કરીને વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી. કાચને હીરો માને તો હીરો થાય નહીં, ને હીરાને કાચ માને તો કાચ થાય નહીં. કલાઈ ઉપર ચાંદીનો સિક્કો 1 રૂપિયાનો સિક્કો પાડે તો એની રૂપિયાની કિંમત આવે નહીં, અને ચાંદી ઉપર સિક્કો ન પાડ્યો હોય તો પણ ચાંદીની કિંમત જાય નહીં. હકીકત છે કે એટલે અહીંયા થોડી વિશિષ્ટતા છે અનુભવની. આ છે એનો સંકેત. ટીકાકાર આચાર્ય મહારાજે આ ગ્રંથના ઉદ્ઘાટનના પ્રથમ કળશમાં માંગળિકના કળશમાં કર્યું છે. એમાં એમ લીધું છે કે નમસ્સમય સારાય સ્વામી વિદ્યા ચકાસતે. તો જે સમયસાર છે એને હું અવલંબું છું, નમું છું એટલે અવલંબું છું, અને સ્વાનુભૂતિમાં હું પ્રકાશું છું. પ્રકાશનું એટલે વેદવું, વેદવું એટલે પ્રકાશ. બરાબર છે ને? પ્રકાશનો અર્થ વેદ છે. સ્વાનુભૂતિમાં વેદાંશ છું, સ્વાનુભૂતિ દ્વારા વેદન છે, અને નમવાનું મારું સમય સાર્થક કાળી ઉપર છે. એ સંકેત તો પહેલા જ કરો. એટલો સૂક્ષ્મ હોવાથી એટલે હજ સુધી ધ્યાન ન જાય કે આમાં બે વાત છે જુદી જુદી. અહીંયા તો એકલો વેદનનો વિષય ચાલ્યો છે 15મી ગાથામાં, પણ અવલંબનનો વિષય સાથે સાથે આપણે સ્પષ્ટ કરતા જઈએ છીએ, વિચારતા જઈએ છીએ. એ વાત સ્પષ્ટ કરી છે. વચનામૃતમાં વેદન અને અવલંબનનો વિષય સાવ ચોખ્ખો એકદમ સાદી ભાષામાં. બીજું કે ત્રિકાળી સ્વદ્રવ્યનું કે કોઈ પર દ્રવ્યનું વેદન થવાનો પ્રશ્ન નથી, અવકાશ પણ નથી, શક્યતા પણ નથી, સંભવિતતા પણ નથી. એટલે એ પ્રશ્ન વિચારવો પણ નથી. પણ પર્યાયનો એક ધર્મ છે કે જેને અવલંબે તદાકાર તેની સ્થિતિ થાય. પ્રવચન સાથે નવમી ગાથા, શુભ વિષયને અવલંબે તો શુભ ભાવ પરિણમ થાય, અશુભને અવલંબે તો અશુભ ભાવ ભાવરૂપ પરિણમ થાય, અને શુદ્ધને અવલંબે તો અનુભવ થાય. એટલે ત્રિકાળી જે શુદ્ધાત્મક દેવ છે એનું અવલંબન લેતા ત્રિકાળી જે ભાવે છે ચિત્ત સ્વભાવાય, નમ સમય સારાય ચિત્ત સ્વભાવાય ભાવાય, બધી એક વિભક્તિ છે, પછી વિભક્તિ છે. પદ ભલે આગળ પાછળ છે પણ નમ સમય સારાય ચિત્ત સ્વભાવાય ભાવાય, બધી એક જ વિભક્તિ છે. સંસ્કૃત જાણતા હોય ખ્યાલ આવે તો કહે છે કે એ રીતે ચૈતન્ય સ્વભાવ રૂપ જે ભાવરૂપ આત્મા છે એવા સમયસારને હું નમું છું. તેને નમાયને સંસ્કૃતમાં ચોથી વિભક્તિ આપે છે. તો કહે છે કે એને નમવું છે, એને અવલંબવું છે, શું કરવા? કે પ્રયોજનની સિદ્ધિ માટે. સુખનું પ્રયોજન સિદ્ધ થાય છે. બીજું કે અનાદિથી જે પરનું અવલંબન છે, પરાવલંબન છે, વેદન ભલે જ્ઞાનનું છે પણ પર અવલંબન છે, રાગનું અવલંબન છે, એથી પ્રયોજનની અસિદ્ધિ છે. એટલે કે સુખની ઉત્પત્તિ નથી અને તેથી સુખ માટેનો પ્રયત્ન જીવને ચાલુ ને ચાલુ રાખવો પડે છે. મને ક્યાંયથી પણ સુખ મળે તો સારું, મને ક્યાંયથી સુખ મળે તો સારું. એટલે એનો જે અસંતોષ છે એને મટાડવા માટે આ એક જ ચોક્કસ પ્રકારની રીત અને પદ્ધતિ છે. બીજી કોઈ પદ્ધતિ એ કોઈ રીતે આત્માનું શ્રેય થાય કે આત્માને સુખ થાય એ બની શકતું નથી. હવે અહીંયા જે શાકનો દ્રષ્ટાંત આપ્યો છે, અનેક પ્રકારના શાક આદિ ભોજન શાકની અંદર મીઠું વપરાય છે અને અનેક પ્રકારના ફરસાણ છે, નમકીન જેને કહે છે બધી ભાષામાં, તો નમક વપરાય તે બધા નમકીન એને અહીંયા પદ્ધતિ બોલવાનું છે. આપણે ફરસું લાગે છે, મીઠું વાપરતા જરા સ્વાદમાં ફરસું લાગે છે એટલે ફરસાણ કહે છે, સ્વાદ નમકીન લાગે નામ છે. એવા જે કોઈ ભોજનો છે તે ભોજનમાં મીઠાનો સ્વાદ આવે છે બે પ્રકારે. મીઠાનો સ્વાદ વિશેષપણે પણ આવે છે, મીઠાનો સ્વાદ સામાન્યપણે પણ આવે છે. પણ સ્વાદ તો મીઠાનો જ આવે છે, મીઠાનો સ્વાદ નથી આવતો એ પ્રશ્ન નથી. હવે કઈ રીતે આવે છે એટલું જો વિચારવામાં આવે તો જેને ભોજનોની લોલુપતા છે તેને જુદું મીઠું પરખાતું નથી. જુદું મીઠું જુદી ખારાશ એના જ્ઞાનમાં જુદી રહી શકતી નથી. જે એ જ ભોજનોમાં એટલી ખારાશને જોવા માટે એકાગ્ર થઈ શકે છે, એટલી ખારાશને પકડવા માટે જ્ઞાનને તત્પર કરે છે, જ્ઞાનમાં એ શક્તિ છે, ત્યારે તેની ગોલુપતા રહી શકતી નથી. માત્ર ખારા સંબંધીનું એનું એકાકાર જ્ઞાન જ કામ કરે છે. જગતના સર્વ સંપ્રદાયો ધર્મના એમ કહે છે કે પાંચ ઇન્દ્રિયના વિષયની આશક્તિ તોડવા જેવી છે, છોડવા જેવી છે, અને એ તો સર્વ સામાન્યપણે દરેક અન્ય મતની વાળા બુદ્ધિ જે જીવો છે એની બુદ્ધિમાં પણ એ વાત તો આવી ચૂકી છે. એમાં કોઈ મોટી વાત નથી. મોટી વાત તો એ છે કે એ આસક્તિને તોડવાનો જે ઉપાય છે, રીત છે, પદ્ધતિ છે, એમાં મત મતાંતર છે. એમાં દરેક પોતપોતાને ઠીક પડે એવો રસ્તો લે છે. કોઈ એમ કહે છે કે એ વિષયોનો ત્યાગ કરીને બેસી જઈએ તો એની આશક્તિ છૂટી જાય. સામાન્યપણે આ સ્થૂળમાં સ્થૂળ જાડી બુદ્ધિ હોય એને પણ આ વાત ગળે ઉતરી જાય છે કે પાંચ ઇન્દ્રિયના વિષયોની આસક્તિ તોડવા માટે પાંચ ઇન્દ્રિયના વિષયો જો છોડીએ, એનો પ્રસંગ છોડીએ, તે નિમિત્તોનો ત્યાગ કરીએ તો આપણી આસક્તિ મટે. અને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવાનો કરવામાં આવ્યો હોય, ધર્મબુદ્ધિ એ ત્યાગ કરવામાં આવ્યો હોય, ત્યારે તે પહેલાના વિકલ્પમાં અને તે પછીના વિકલ્પમાં જે તફાવત છે એ પણ અનુભવ ગોચર થાય છે. ત્યારે એને પોતાની માન્યતા છે એ વધારે પુષ્ટ થાય છે કે બરાબર છે, આ જ રીત સાચી છે. ભગવાન કહે છે કે એ રીત સાચી નથી, કહે છે કે એમ ખરેખર મૂળમાંથી રાગનો રોગ એ રીતે જતો નથી, અને ઉપર એવું ઠીકડું મારવાથી કઈ ખરેખર તને તારા આત્માને લાભ થાય કે કલ્યાણ થાય એ પરિસ્થિતિ આમ છે. એટલે આ એની પ્રેક્ટિકલ સાઈડ લીધી છે. જો શાકની અંદર શાકની લોલુપતા મટાડવી હોય તો એકલા મીઠાની જરૂર પડશે, અને શાકની લોલુપતાથી ફરસાણની લોલુપતાથી ટેસ્ટ કરવો હોય તો ભાવ સરસ બહુ સરસ ધ્યાનમાં આવે, એટલી ખારાશ નહીં પકડાવો બધા. આ તો સ્પષ્ટ અનુભવ ગોચરો છે, એ દ્રષ્ટાંત ચાલે છે. અનેક તરહના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણનો જે ચીરો ભાવ ત્યારે સ્વાદ લેવાના કાળમાં વિશેષ લવણનો આવિર્ભાવ ભિન્ન વાનગીઓમાં એકનું એક ખારું મીઠું વાપરેલું હોવા છતાં બધાનો સ્વાદ જાણે જુદો, શાકનો સ્વાદ જુદો અને ફરસાણનો સ્વાદ જુદો, એ વિશેષ છે. જુદા જુદા ભેદવાળું વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ લવણ જ અનુભવમાં આવે છે તેનો સ્વાદ અજ્ઞાની એટલે કે શાકના લોલુપ મનુષ્યોને આવે છે. શાકના લોલુપી છે, શાકના આસક્તિવાળા છે એવા જીવોને સ્વાદની લાલસામાં મીઠાનો અનુભવ આ રીતે વિશેષ વિશેષ લવણના આવિર્ભાવથી આવે છે. પરંતુ અન્યના સંબંધ રહીત ગુણાથી ઉપજે તેને બીજા ભળેલા પદાર્થોનો સંબંધ કાપી નાખ્યો છે. સંયોગ હોવા છતાં એ સંયોગ સંબંધ જેણે જ્ઞાનમાં છોડી દીધો છે, આમ બીજું ખેંચ્યું નથી, દ્રવ્ય નથી ખેંચ્યું, ભાવે જુદું ખેંચે છે. દ્રવ્યો તો ભરેલા છે, એટલું તો બાહ્ય ત્યાગ કરવા વાળાને એમ કહે છે કે બે વાતે તો જુદો છે. એક તો છ દ્રવ્યોની વચ્ચે જે જીવની તારી અવસ્થા છે, સ્થિતિ છે, એ તો ત્યાગ કરી શકે એમ નથી. બીજા જીવો, બીજા ભૂગળો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળાંગો અને આકાશ, એ છ દ્રવ્યની વચ્ચે છે દ્રવ્યો વિષયરૂપ પુતળો છે તેને આસક્તિનું નિમિત્ત કહેવામાં આવે છે. આસક્તિ કરાવતા નથી, રાગ કરાવતા નથી, પણ એનું નિમિત્ત ગણવામાં આવે છે. તેને રાખવા છોડવા એ પણ તારા ભાવનો અધિકાર નથી, તારી ઈચ્છાનો અધિકાર નથી, અને આધીનતાનું પરિણામ નથી. તેનું ક્ષેત્રાંતર થતો, સંયોગ રૂપે કે વિયોગ રૂપે, એ કોઈ જીવના પિતા એ સ્વતંત્ર પરિણામના જગતના પદાર્થો છે. એક એક પરમાણુ એની એટોમિક એનર્જી, એની પરમાણુની શક્તિઓને લઈને ધારણ કરીને રહેલો પદાર્થ છે. એમાં કિંચિત માત્ર કોઈનો અધિકાર નથી. ઇન્દ્ર નરેન્દ્ર કે જિનેન્દ્ર કોઈનો અધિકાર ન રહે. એમાં બીજા બ્રાહ્મણ પ્રાણીઓનો સવાલ નથી. એટલે એના ગ્રહણ ત્યાગમાં તું અધિકાર રાખ કે મેં જોયું તો મેં ગ્રહ્યું અને મેં છોડ્યું, એક જ પ્રકાર ત્યાગના કાળમાં બુદ્ધાત્મની પુષ્ટિ કરવાનો, અધર્મ સેવવાનો પ્રકાર ઉભો થાય છે. એ બહુ ઓછા કાળ ત્યાગીઓને ખ્યાલ હોય એમ જોવામાં આવે છે. કહે છે કે શાકના લોલુપ મનુષ્યોને કેમ સ્વાદ આવે છે, પણ તેને અન્યના સંબંધ રહી, બીજા પદાર્થોના સંબંધ રહી, ઉપજેલ તે સામાન્યનો આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતી એકાકાર ભેદરૂપ લહાણ, તેનો સ્વાદ લોલુપતાને વશ આવતો રહે છે. મીઠું અનુભવમાં આવે છે, છતાં જાણે કે મીઠું અનુભવમાં આવતું નથી. જ્ઞાન અનુભવમાં આવતું હોવા છતાં પણ રાગની અને પરની લોલુપતાને વશ, જાણે કે જ્ઞાન અનુભવમાં આવતો નથી. વળી પરમાર્થથી જોવામાં આવે તો એટલે કે વાસ્તવિકપણે જોવામાં આવે તો વિશેષના આવિર્ભાવમાં ભાવથી અનુભવમાં આવતું ક્ષારુપ્રમણ છે, તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષારુપ્રમણ છે. એમાં જુદું જુદું લવણ છે એમ નથી. એક જ લવણનો સ્વાદ વિભિન્ન પ્રકારે પદ્ધતિ ફેરથી લેવાય છે. અહીંયા પદ્ધતિનો વિષય ચાલે છે, વિધિનો વિષય ચાલે છે. કઈ રીતે આઠ શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવે છે પરપદાર્થને ગૌણ કર, કેમ કે પરપદાર્થની મુક્તતામાં શરીર આદિ સંતોષતા આદિની મુક્તતામાં અને રાગ વિદ્યા વિના રહેશે. ભલી રાગની મુખ્યતા કરવા જતા પણ રાગની દુષ્ટ અહીંયા તો બધી એથી આગળ ચાલે છે કે તારા જ્ઞાનના પણ વિશેષ જ્ઞાનને આવિર્ભાવિત કરવામાં આવે તો પણ તને રાગની જુદા પડવું એ તો પરની સાથે અભેદ બુદ્ધિ એ વર્તે છે એટલે સમજાવવામાં આવે છે. મુખ્ય જે કોઈ એક્ટિવ રોલ છે એ તો સ્વસંવેદન જ્ઞાન કળાનો છે. એટલે એ જ્ઞાન કળામાં આમ અવાય છે, આ રીતે અવાય છે એમ કહેવા માંગે છે. આ વિષય એજન્ડા ઉપર છે ત્યારે અહીંયા દુકાળીના અવલંબનનો વિષય કહેવાનો જે સ્પિરિટ છે, કહેવાનો જે આત્મા છે એ ખલાસ થાય છે. એ આપણો ખલાસ થાય છે એટલે કર્માગુણોમાં એ શૈલી આવી છે. જ્ઞાનીઓના શ્રીમુખે પણ એવી શૈલી આવી છે કે જ્યારે જે વાત કહે છે ત્યારે એવી જોરથી કહે છે, એવી જોરથી કહે છે, બીજી વાત પછમાં લાગે પોસાતી નથી. ત્યારે એમ કહે છે કે આ જે જ્ઞાન રૂપક છે એને તો નવું કરી છે નહીં ચાલે હું એમ કહે છે. પકડ જે છે, ભાવની જે પકડ છે એ વેદક થઈ રહે છે. જ્ઞાનની કલ્પનાથી વિષય પકડમાં રહેતો નથી અને જ્યાં સ્વ અસ્તિત્વ છે ત્યાં તો સ્વ અસ્તિત્વ રાખવું જ છે. પણ રાખનાર તો ક્રિયા છે ને, રાખનાર ક્યાં ત્રિકાળી છે? જે ભાવમાં રાખવું છે એ તો ક્રિયાના થાય છે. રાખવું એનું કાર્ય તો બધું જ ક્રિયાના છે. જે ત્રિકાળી છે એ તો કાર્ય વિનાનું નિષ્ક્રિય છે અને કાર્ય તો ક્રિયામાં છે. જે અન્નનું કાર્ય કરવાનો ધર્મ છે તે કાર્ય કરે ને, અને પદાર્થના જે અન્નનું કાર્ય કરવાનો ધર્મ નથી એ તો કાર્ય કરે પણ પછી એની પાસે કાર્ય કરવાનો પ્રશ્ન રહેતો. વેદનરૂપ જે કાર્ય છે એ તો જ્ઞાનનું જ્ઞાનની પર્યાય મર્યાદિત છે. એટલે શ્રદ્ધાથી ના વિષયથી ને છોડી ને બીજે અવલંબન આવવાનો આમાં પ્રકાર ઉભો થતો નથી. શ્રદ્ધાનો વિષય જે આત્મા છે એ શુદ્ધ ને નિશ્ચય નહીં નો વિષય છે. એ શ્રદ્ધાત્મક તત્વ ત્રિકાળી છે. તો પરમાત્મા પદ એટલો જ શ્રદ્ધાનો વિષય હોવાથી અવલંબન કરવાનો અહીંયા સવાલ નથી. પણ એનું જ્ઞાનમાં માત્ર અનુમાન કરવામાં આવે એ રીતે અહીંયા કાર્ય નહીં થાય. આવો 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 પરોક્ષ જ્ઞાનમાં એ પરોક્ષ અનુમાન પણ પ્રકાર ચાલે છે. સમજતી વખતે આત્મા આવો આત્મા આવો આત્મા આવે એ છે તે અનુમાનનો વિષય. આત્મા પ્રત્યક્ષ સ્વાનુભવનો જે વિષય છે, અતિન્દ્રિય જ્ઞાનમાં અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનો જે વિષય છે તે પરોક્ષ અનુમાનનો વિષય નથી. એ મર્યાદા ક્યારેય તૂટી શકાય એવી નથી. કોઈ પણ જીવ એ મર્યાદા તૂટીને ઘણી કાળમાં એને પરોક્ષ જ્ઞાનનો વિષય ધારે તો પણ બનાવી શકે, બનાવવા ધારે તો પણ બનાવી શકે. એ વાત ભૂલી જગેલી કે આવી રીતે અપમાન કરી કરીને વાંચીએ, સાંભળીએ, વિચારીએ, અપમાન કરી કરીને આત્માને જાણી લઈએ, આત્માનું અવલંબન એવી રીતે લઈએ, હું આવો હું આવો હું આવો એમ અવલંબન આપે. પ્રત્યક્ષ જે જ્ઞાન લક્ષણ થી જ્ઞાનો ઉપયોગ છે, એની અંદર જે જ્ઞાન દ્વારમાં જે સ્વભાવ છે, પ્રત્યક્ષ છે, પ્રગટ છે, સાકાર છે, અનુભવગોચર છે, ત્યાંથી એની પકડ લઈને એને અવલંબનમાં ટીકાળીને અવલંબનમાં પહોંચી જવું. એમ અવલંબન લઈએ ત્યારે એને જ્ઞાન વેદન છે એ આવિર્ભૂત થાય છે, એટલે વેદનની ઉગ્રતા પકડે છે. પાણી અંદર છે પણ એ સિવાય આવિર્ભૂત ને તિરુભૂત એટલે સામાન્ય રીતે એક માણસ અનુભવ થાય ત્યારે દેશનો પર્યાય શરૂ થયો, અનુભવ મનમાં થાય આખી ને આખી ત્યારે એને દેશનો પર્યાય શરૂ થયો. પણ જ્યાં સુધી એ દેશનો પર્યાય મંદ અવસ્થામાં છે, મંદ ભાવે તાર્કિકતા વાળો છે, ત્યારે હજી એ તિરોભૂત એટલે ઢંકાયેલો છે, પ્રમાણ ઢંકાયેલો એ જ દ્વેષનો ભાવ ઉગ્ર થઈને તારતમ્યતા એની વધીને એ પણ ભરોટી ઉઠે અને બીજાને પણ ખબર પડે કે આને ક્રોધ થાય છે, આને ક્રોધ વર્તે છે, ત્યારે તેને ક્રોધ ભાવનો આવિર્ભાવ કર્યો એમ કહેવાય. ભાવનો આવિર્ભાવ એ અહીંથી જ્ઞાન વેદનથી થાય છે. જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન સામાન્યપણે જે નિર્વિકલ્પ નિરાકાર છે એવું જે જ્ઞાન વેદન એને આવિર્ભૂત કરવામાં આવે, ટીકાળેના અવલંબને એમાં ઉગ્રતા આવે ત્યારે એકાકાર જ્ઞાનનો અનુભવ થાય છે અને જે વિશેષો જ્ઞાનમાં હોય એટલો જાય છે. એવું જે જ્ઞાન વેદનનું આવિર્ભૂત પણ એ જ્ઞાન દ્વારા આ સતત પ્રવાહિત હોય છે અને એ સતત પ્રવાહિત જે જ્ઞાન ધારા જ્ઞાતા ધારા જ પરિણમનમાં તે વૃત્તિની મુખ્યતા છે, તે વૃત્તિ અંશની મુખ્યતા છે, વૃત્તિ તો આખી પર્યાય છે અને જે કર્મ ધારા છે, ભાવ ધારા છે, રાગ ધારા છે અથવા મુખ્ય ગૌણને બદલે એમ વિચારીએ કે એમાં જ્ઞાન ભાવનો જ્ઞાનનો આવિર્ભાવ છે અને રાગ મિથ્યા દ્રષ્ટિને રાગ અને જ્ઞાન બંને હોવા છતાં રાગનો આવિર્ભાવ છે અને જ્ઞાનનો પરિસ્થિતિ ઉપાય છે, આખી પરિસ્થિતિ પલટાય છે. જે અજ્ઞાનીને છે એનાથી જ્ઞાનીને ઉલટી છે અને જ્ઞાનીથી અજ્ઞાનીને ઉલટી છે. પરમેશ્વર પદમાં છે, પરમ ઐશ્વર્યની સંધિ જ પરમેશ્વર પણ છે. એ જે પોતાનું પરમ સામર્થ્યનું ઐશ્વર્ય છે એ જે પદમાં પોતાના છે એના ઉપર લક્ષ ન હોય, લક્ષ આની ઉપર ક્યાંક ઉપર હોય તો રાગ એના પર્યાય ઉપર છે. લક્ષ્મી અપેક્ષાએ જો લક્ષ પર્યાય ઉપર જાય તો પણ પર્યાય પણ ફરક છે. એટલો શ્રદ્ધાનો વિષય મૂકવાની છે લક્ષ્મી અવલંબન અપેક્ષા એટલો જ સ્વ છે. સહજ પ્રક્રિયા છે આ પ્રક્રિયા છે સિદ્ધાત્માના અવલંબને સહજ રૂપ છે અને કૃત્રિમતાથી કરી શકાતી નથી. લીધાને દ્રષ્ટાંત હવે એના પર સિદ્ધાંત ઉતારે છે. એવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપણાથી ઉપજેલ સામાન્યના તિરુભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે જ્ઞાન વિશેષ ભાવરૂપ ભેદરૂપ અને આકારરૂપ શું આવે છે? અનુભવમાં જ્ઞાન આવે છે. એ જ્ઞાને કહે છે પેલાને તો એમ છે કે મને તો ખરેખર ખારું ખાટું ને તીખું અનુભવમાં આવે છે અને મને તો રાગ અનુભવમાં આવે છે પણ ખરેખર એમ છે નહીં. ખરેખર એમ તે અજ્ઞાની એટલે જ્ઞેયલુપ્ત જ્ઞેયમાં આસક્ત જ્ઞેયમાં લોલુપ છે એવા જીવોને સ્વાદમાં આવે છે. પણ અન્ય જ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ જે સામાન્યનો આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદનું જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી. જ્ઞાનના અને જ્ઞાનના સ્વાદમાં ફેર પડે છે. ભલે જ્ઞાનનો સ્વાદ અજ્ઞાનીને આવે છે તો પણ એ તિરોભૂત થયેલી અવસ્થાનો આવે છે અને ત્યાં આવિર્ભૂત થયેલો જે રાગ ભાવ એની મુખ્યતા અને તારતમ્યતા ઘણી વિશેષ હોવાથી અને એનો તીવ્ર રસ ઉપજેલો હોવાથી ખરેખર જ્ઞાન અનુભવમાં આવતું હોવા છતાં નહીં આવવા બરાબર પર્યાયને પામે છે. એનો કાંઈ અર્થ નથી. એમાં તો ક્યાંય શુક્લ અનુભવ શાંતિનો અનુભવ થાય હું. એટલે પહેલું ચિત્ર લીધું છે જ્ઞેયલુપ્ત જ્ઞેયમાં આસક્ત જ્ઞેયમાં લોલુપ છે એવા જીવો કે જેને અનેક નિરાકારો સાથે મિશ્રરૂપણાથી ઉજેલ જે વિશેષના આવિર્ભાવનું જ્ઞાન તેનો અનુભવ થાય છે કે જેમાં સામાન્યનો તિરુભાવ થઈ ગયો. સામાન્યનો તિરુભાવ એટલી હદે થઈ ગયો છે કે સામાન્ય જ્ઞાન છે એ વાત જ ભૂલી ગયો છે. જ્ઞાન સામાન્ય છે એ વાત ભૂલી ગયો છે. બીજું અનુમાન ન કરવું પડે સ્વભાવ એ મુદ્દા અહીંયા સૂચવાય છે. પ્રત્યક્ષ કરવું છે અનુભવને અનુમાન ન કરવું પડે એ વાત કોઈ વાત અહીંયા સૂચવાય છે કે જે જ્ઞાન સામાન્ય છે તે ત્રિકાળી સ્વભાવના લક્ષણરૂપ છે. જેવું ત્રિકાળીનું રૂપ છે એવું જ લક્ષણનું રૂપ છે. ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપે છે, નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપે છે તો અહીંયા જ્ઞાન સામાન્ય પણ નિર્વિકલ્પ છે. ત્રિકાળી પ્રત્યક્ષ સ્વરૂપે છે તો અહીંયા જ્ઞાન પણ પ્રત્યક્ષ રૂપે છે. અને જેવું ત્રિકાળીનું અનંત ગુણમય રૂપ છે એવું જ્ઞાનનું પણ અનંત ગુણના રૂપ વાળું એ જ્ઞાન છે. ભલે શક્તિ એની એક જ્ઞાનની છે પણ રૂપ તો એને અનંત ગુણનું છે. એક ગુણને અનંત ગુણનું રૂપ છે. એક ગુણની પર્યાયને પણ અનંત ગુણનું રૂપ છે. એટલે આખો આત્મા ગ્રહણ કરવામાં પણ, અવલંબન લેવામાં પણ પ્રવેશ અહીંથી કરવાનો છે, ત્યાંથી પ્રવેશ કરવાનો. એ દ્વાર છે, કયું છે તે? દ્વાર છે. અને તેમાં સ્વભાવ વ્યક્ત હોવાથી, સ્વભાવ એમાં પ્રગટ હોવાથી, તે સ્વભાવને હું પણ આશ્રય કરતા, હું પણ આશ્રય કરતા આવિર્ભૂત જ્ઞાનના આવિર્ભાવ રૂપ, જ્ઞાનની તારતમ્યતા વાળો, જ્ઞાન વિજ્ઞાનની ઉગ્રતા વાળો પર્યાયની અંદર ભાવ ભેજા વિના રહી શકો. નિર્વિકાર સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, અને અશાંતિનો ઘાત કરીને ઉપજેલો ભાવ, અશાંતિને તોડીને નાશ કરીને ઉપજેલો ભાવ છે, વિકારને તોડીને નાશ કરીને ઉપજેલો ભાવ છે. આ આત્માનું અંદરનું વિજ્ઞાન છે, એકદમ પ્યોર સાયન્સ છે. એકનું ચોખ્ખું વિજ્ઞાન છે, વસ્તુ વિજ્ઞાન જ છે. વિષય એવો સરસ છે કે વસ્તુ વિજ્ઞાનને, એટલે વસ્તુ સ્વરૂપ, વસ્તુનું જેવો વસ્તુનું સ્વરૂપ છે એવા જ્ઞાનને, અને આત્માના સુખ શાંતિના પ્રયોજનને સીધો સંબંધ છે. આ એક સુંદરતા છે. એટલે કોઈ વસ્તુના સ્વરૂપને બરાબર નક્કી કરવા જાય ત્યાં એની પ્રયોજનની પણ સિદ્ધિ આપોઆપ થઈ જાય. અનેક આકારે જે જ્ઞાન મિશ્ર રૂપથી, અનેક જ્ઞેયોના આકારો સાથે મિશ્ર રૂપથી ઉપજેલ જે જ્ઞાન છે, એ જ્ઞેયના આસક્ત જીવોને, જેને સ્વરૂપની ખબર નથી અને એને કારણે સ્વરૂપની આસક્તિ ઉત્પન્ન થઈ નથી, ખબર નથી એટલે આસક્તિ. જો જીવને પોતાને ખબર પડે કે મારા સ્વરૂપમાં અનંત શાંતિનો ભંડાર રહેલો છે, અનંત આનંદનો ભંડાર રહેલો છે, તો એનો પર્યાયનો ઉલ્લાસ એ બાજુ થયા વિનાનો રહે નહીં. એ પુરુષાર્થ છે, એ વિર્યોલ્લાસ રૂપ પ્રગટ થાય છે, ઉલ્લાસ રૂપ એના ભાવે પ્રગટ થાય છે. પ્રયત્ન કેમ કરતા નથી? એટલે આ બાજુના તમારા ઇનિશિયેટિવ્સ કેમ નથી એમ કહેવામાં આવે છે. એ એનો જે ઉલ્લાસરૂપ કાર્ય છે એ તો પોતાને ઓળખે ત્યારે જ આવે છે, અને જ્યારે એને ખબર પડે કે મારી અનંત શાંતિ અને અનંત આનંદ મારામાં અખટપણે, અખૂટપણે, અક્ષયપણે રહેલા છે. કદી ક્ષય ન થાય તો અનંત અક્ષય છે, શાંત અક્ષય નથી પણ એના ભંડાર માંથી સોના મોરી આપવા જ કરે, સોનું ના ફૂટે, ખાંડ માંથી ખોદવા એને જવું એમાં આનંદ અને જ્ઞાન ની અક્ષય નિધિ છે. આત્મા જ્યારે એની ખબર પડે, ઓળખાણ થાય, એનો વિશ્વાસ આવે, એટલે પરિણામનું આકર્ષણ એ બાજુથી મૂકી શકાતો જ રહે. અહીંયા તો કહે છે કે એવું થયા વિના જે સ્વર્ગનીમાં લુપ્ત છે, આસક્ત છે, દુરૂપી છે, એવા જીવોને વિશેષના આવિર્ભાવ રૂપ આવે છે. સંયોગ રહેવાથી, નિરાકારના સંયોગથી રહીત ઉપત્વ એવું છે, અને સામાન્યના આવિર્ભાવથી, વસ્તુના સ્તુભાઈ જે છે આવિર્ભાવથી ઉપજેલું છે, કૃષ્ણ તિરોભાવથી એકાકાર ભેદરૂપ જ્ઞાન તેને સ્વાદમાં આવતો હવે આ પરિસ્થિતિને પણ પરમાર્થથી વિચારીએ તો આ સ્થિતિને પણ ખરેખર વાસ્તવિકપણે વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. આવે છે તો જ્ઞાનને જ્ઞાન જ અનુભવમાં આવે છે, એની વિશેષના આવિર્ભાવથી જ્ઞાનને અનુભવવાની રીત સારી નથી, સાચી નથી, અવિપરીત નથી, વિપરીત છે, એટલે એને દુઃખદાયક થાય છે. એટલે વાસ્તવિકપણે વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. આવે છે તો તે જ જ્ઞાન, પણ આવિર્ભાવ જુદો જુદો છે એટલે એની પ્રકૃતિ બદલી જાય છે. પ્રકૃતિ બદલે છે એટલે એનું ફળ પણ બદલી જાય છે, કેમ કે ફળ સ્વભાવ અનુસાર આવે છે. ફળ છે એ ન્યાયશાસ્ત્ર ના છે, ન્યાયશાસ્ત્ર અનેક પ્રકારની પદ્ધતિ છે, એમાં કોઈ પણ કાર્યને આ બે પકડીને જો વિચારવામાં આવે તો તે કાર્ય સંબંધીનું જજમેન્ટ છે એ ખોટું ના આવે, એ કાર્યનું જજમેન્ટ સાચું આવે. કાંતિભાઈ બહુ મજાનો વિષય છે, સરસ વિષય છે, અને ઉભેવા બુદ્ધિવાળાને એક વાર ઊભો રાખી દઈએ એવો પણ વિષય છે. બુદ્ધિવાળાને હું માને છે, બુદ્ધિજીવીને શું માને છે, આ વિષય એટલો છે. બુદ્ધિની દ્રષ્ટિએ પણ એક સુપ્રીમ ઇન્ટેલિજન્સ કે એ કાર્યનો હેતુ શું અને એ કાર્યની પ્રકૃતિ શું, આ બે વસ્તુ. એક દાખલો લઈએ, એક માણસ ગુનો કરે છે. હવે એને ગુનો કર્યો છે કે નથી કર્યો, ગુનાહિત કાર્ય છે, તો એને ગુનો કર્યો છે કે નથી કર્યો એ જજમેન્ટ લાવવું છે, સાચું જજમેન્ટ શું છે. હવે અનેક પ્રકારના સંયોગો એવા અટપટા હોય કે કદાચ એ ગુનેગાર હોય પણ ખરો કે ગુનેગાર ન હોય પણ ખરો, એવું જ્યારે બહુ ચોખ્ખું જજમેન્ટ થઈ શકે એવી પરિસ્થિતિ ન હોય ત્યારે આ બે કદાચ કરે છે. આપણા આ વિષયનું એન્જિનિયરિંગ છે, જોયો છે કે ભાઈ આમાં હેતુ શું છે, આવો ગુનો થયો એમાં હેતુ શું છે. હેતુ તો હોઈ શકે છે કે આમાં એને લાભ પણ થવાની સંભાવના છે, હેતુ તો સિદ્ધ થાય છે, પણ હેતુ હોવાનો, હેતુ સિદ્ધ થવાનો સંભવિતતા હોવા છતાં એને ગુનો ન કર્યો હોય ને કોઈ બીજાએ ગુનો કર્યો હોય અને એ પણ એના ઉપર હેતુના દ્રષ્ટિકોણથી સાબિત થઈ શકતો હોય તો નિર્દોષ માર્યો જાય, ત્યારે એ ગુનો કરવાની વિકૃતિ વાળો સુધી છે કે નહીં તે વાત વાસુ કરે છે. આ બે બહુ મોટી મુદ્દા છે ન્યાયના વિષયના. એમ અહીંયા પણ જોવું છે કે જીવને હેતુ શું, કે જીવનો હેતુ પ્રયોજન સુખની પ્રાપ્તિ કરવી તે છે, દુઃખનો નાશ કરવો છે અને સુખને પ્રાપ્તિ કરવી છે એવો હેતુ છે, અને એનો પ્રકૃતિ સ્વભાવ પણ એમ જ છે. એટલે અહીંયા કાર્ય સિદ્ધિ થઈ શકે એવી પૂરેપૂરી 100% શક્યતા રહેલી. હેતુ સુખનો છે. પ્રકૃતિ એટલે એનો સ્વભાવ પણ સુખી થવાનો છે. જીવનો સ્વભાવ ભલે પર વિષયમાં જાય છે ત્યારે પણ સુખ લેવા માટે જાય છે. પર વિષયમાં એની દોડ છે, પર વિષય પ્રત્યે એનો ભાવ લંબાય છે ત્યારે પણ સુખ માટે લંબાય છે. એટલે એની પ્રકૃતિ છે, હેતુ અને પ્રકૃતિનો એમાં સુમેળ છે. જીવના કૃપાના નિજ કાર્યમાં હેતુ અને પ્રકૃતિનો સુમેળ છે. આ તો બધું પેલું પદચ્છેદ કરી કરીને સમજાવવાની વાત છે. અંદરથી જુદું પાડી નમે પડે પછી 3 ઇંચને ક્યાં આટલું બધું જૂનું કાપવું પડે છે. એક એને ઉપયોગ દ્વારમાં જ્યાં સ્વભાવનો પરિચય થાય છે, પરિચયથી જ્યાં ઓળખાણ થાય છે, પરિચય કરે છે એને, પરિચયથી જ્યાં એને ઓળખાણ થાય છે કે મારો જ્ઞાનમય સ્વભાવ આવો છે, ત્યાં બધું સમજાઈ જાય છે. એક સાથે અભેદપણે બધું સમજાય છે, ભેદથી સમજવાની કોઈ આવશ્યકતા પણ નથી. અને ભેદથી સમજો તો જ સમજો કહેવાય ને, નહીંતર ન સમજો કહેવાય ને. ભેદથી સમજે પણ અભેદ ન થાય તો સમજ્યો નથી, અને અભેદથી સમજે ને ભેદ ન પડે તો પણ એ સમજી શક્યો. એ સમજણનું પ્રકરણ છે. અહીંયા એમ કહે છે કે જે જ્ઞાન છે એ વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે, એનું તે જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અરુદ્ધ જ્ઞાનીઓને તો એમ કહે જે જ્ઞાનીઓ પર વિષયમાં અરુદ્ધ છે અથવા જેને પર પદાર્થ સુખરહિત જણાય છે, ઉદ્ગળ પરમાણુમાં જેને સુખના દર્શન થતા નથી, જ્ઞાનીઓને અજ્ઞાનીઓને લોલુપતામાં સુખ દેખાય છે, ભલે ભ્રાંતિગત પણ દેખાય છે, પણ દેખાય છે ત્યારે એને આસક્તિ થાય છે. જ્ઞાનીઓને તો ઉદ્ગળના રસપણોની કોઈ પણ વિધવિધ પર્યાયમાં એને જ્ઞાન સુખની ગંધ પણ આવતી નામ નિશાન સુખનું નથી, એવું ચોખ્ખું ઉદ્ગળ દેખાય છે. જે જળ ઉદ્ગળ કરી આવ્યું છે પોતાના આ વિષય એમાં ચોખ્ખું જણાય છે કે આમાં ક્યાંય નામ નિશાન ગંધ માત્ર પણ નથી. જો એમાં સુખ નથી તો એ પ્રત્યે આકર્ષાવાનું કારણ છે, એના પ્રત્યે કારણ છે. સામે ઉલટાનો સુખનો ભંડાર એને પોતાનો આત્મા પણ દેખાય, બે વાત એક સાથે છે. એટલે નિજ સ્વરૂપ પ્રત્યેનું અંતર આકર્ષણ ઊભું થયા વિના રહેતો એવા અલુપ્ત જ્ઞાનીઓને તો એમ જેમ સંધેવની ગાંગડી, મીઠાની ગાંગડી, અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સંયોગ ન જ અનુભવ કરાવવામાં આવતા સર્વતઃ એક ક્ષારસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે. એકલી ડાંગળી મીઠાની લે તો એને એકલો ખારો રસ આવે, એમ છે દ્રવ્યની મધમાં મધ્યમાં રહેલો જે નાયક આત્મા એકલો નાયકનો ગાંગડો છે. એ એકલો જ્ઞાનનો અને આનંદનો ગાંગડો એને ચગળે તારી પર્યાયમાં એને તો બીજા પદાર્થોને હારે ભેળવવા ભેળવવા ધારે સુખની ક્રાંતિથી તો પણ મળશે નહીં અને દુઃખી થઈને મરી. સ સર્વત એક ક્ષાર સ્મરા ને લીધે જેનું ક્ષાર પણ સ્વાદમાં આવે છે એટલે આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને ભાવમાં સાથે રહેવાના છે. એમાં તો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. પણ ભાવથી પરદ્રવ્યના સંયોગમાં વ્યવચ્છેદ કરીને ત્યાં સુધી કે પરદ્રવ્ય સંયોગમાં છે એ તો જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે ત્યારે ખબર પડે છે સંયોગમાં છે બીજા બધું છે. પણ આ તો કહે છે કે એ જ્ઞાનમાં પ્રતિબિંબ પડ્યું એવા જે વિશેષ જ્ઞાનના જ્ઞાનાકારો છે જ્ઞાનાકારો કહો કે જ્ઞાનાકારો છે એની જ મુખ્યતા છોડાવી છે એને જ ગમ કરાવી નાખ્યા છે પછી એને સંયોગ છે કે નહીં એ વાત એને માટે કોઈ નથી. પરદ્રવ્યના સંયોગમાં વ્યવચ્છેદ કરીને વ્યવચ્છેદ એટલે સારી રીતે છેદ કરીને એના સંબંધને તીક્ષ્ણપણે કાપીને પ્રજ્ઞારૂપી છીણીથી એના સંબંધને તીક્ષ્ણપણે કાપીને છીદીને કેવળ આત્માનો અથવા કેવળ જ્ઞાનનો જ અનુભવ કરવામાં આવતા સર્વતઃ એક વિજ્ઞાન ધનપણાને લીધે તારો જે આત્મા એ જ્ઞાનનો ગ્રંથ છે નિવિડ જ્ઞાનનો પિંગપુંજ છે જ્ઞાન એટલું ઠાસી ઠાસીની અંદર ભરેલું છે કે એની કલ્પના કરી શકાય એવું નથી. કલ્પના સ્થિત એનું ધનપણું છે જ્ઞાનનો સોલિડ પદાર્થ છે એમ કેમ કેટલો અનંત જ્ઞાન જેમ આવેલું છે ક્ષેત્ર મર્યાદિત છે અને જ્ઞાન અમર્યાદિત છે એટલે ઠાસીને ફરે ફરાઈ ગયેલું છે. ક્ષેત્ર છે એ તો અસંખ્ય પ્રદેશ છે દેહાકાર પ્રમાણ છે અને એમાં અનંત જ્ઞાન ભરેલું છે અનંત આનંદ ભરેલો છે એવી એવી પ્રત્યેક ગુણની અનંતતા એમાં રહેલી છે એટલે આખો પદાર્થ પોતાના નિજ સ્વભાવથી ઠાસી ઠાસીને ભરેલો છે કે જેમાં હવે કાંઈ ઉમેરવાની આવશ્યકતા નથી જગ્યા નથી અવકાશ નથી. જેમ પૂર્ણ કળસ ભરેલો હોય પાણીનો એક બીજું નાખો એટલું પડે એમ આ આત્મા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે એવા પરિપૂર્ણ આત્મતત્વને પરપદાર્થની આવશ્યકતા અને જરૂર જરાય નથી વિના કિસી કે અભિહી આ પત્રમાં આવે છે વૈજ્ઞાનિક કોઈના વિના અત્યારે હું પરિપૂર્ણ છું એટલે શરીરથી જીવું ને આયુષથી જીવું ને શ્વાસોશ્વાસથી જીવું ને દવાથી જીવું ને ખોરાકથી જીવું ને પૈસાથી જીવું કોઈની પાસે લાચાર પડે એવો પામર ને પાંગળો તારા તારી અનંત શક્તિઓના પરમ ઐશ્વર્યને એટલે અનંત ઐશ્વર્યને સંઘરીને બેઠેલો આત્મા છો. તારા પરમ ઐશ્વર્યને સંઘરીને બેઠેલો તું આત્મા છો. સંઘરી રાખ સંભાળ તો એ નિજ અવલોકન કરતા ત્રણ લોકનો નાથ પરમેશ્વર થઈ શકે. આમ કે શ્રી ગુરુએ માર્ગને સહેલો કરીને દેખાડ્યો. આમ વાત છે બહુ પ્રકારની છે કે પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ એક આત્માનો જ અનુભવ કરવામાં આવતા એકલા જ્ઞાન અને આનંદમય આત્મતત્વને અનુભવમાં લેતા અથવા એને અનુસરીને પરિણમતા અનુભવનો અર્થ અનુસરીને પરિણમ ઉપયોગની વ્યાખ્યા જ અધ્યાત્મમાં એમ થાય છે, ચૈતન્ય વિધાયી પરિણામ ઉપયોગ.
બરોબર,
ઉપયોગની આ વ્યાખ્યા કરી છે શાસ્ત્રકાર, કે ચૈતન્ય વિધાયી પરિણામ ઉપયોગ. શરીરને શબ્દ લેવાને બદલે સંસ્કૃત ભાષા જરા વધારે ભાષાની દ્રષ્ટિએ સારી ભાષા છે, એટલે અનુ વિધાયી એમ કહેવાય છે. ભાંત રચના થવી, વિધિપૂર્વક રચના થવી તેને વિધાન કહે છે. યોગ છે ચૈતન્ય વિધાયી પરિણામ. આખો આત્મા ત્યાંથી પકડવામાં આવે છે. આ પરિસ્થિતિ જોઈને, આ વસ્તુ સ્થિતિ જોઈને, પરિસ્થિતિ કહેતા આ વસ્તુ સ્થિતિ જોઈને આખા સંસારમાં ભગવાન અમરચંદ્રાચાર્ય આત્માને જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, માત્ર જ્ઞાન, જ્ઞાન માત્ર એમ જ એક એક ને એક વાતને ઠામ ઠામ સંકેત થી કહી દેખાડી છે. કેવળ એક આત્માનો જ અનુભવ કરવામાં આવતા સર્વતઃ પ્રદેશે પ્રદેશે સર્વતઃ આખે આખો અખંડપણે એક વિજ્ઞાન ઘનપણાને લીધે એનું એવું સ્વરૂપ છે. એક વિજ્ઞાન ઘન હોવાને લીધે એ એકલા જ્ઞાનને સ્વાદમાં આવે છે. મીઠામાં ખારશ એટલી ખારાશ ભરેલી છે, એમાં તારે બીજો સ્વાદ લેવો હોય તો આવશે કેમ એમ કે છે. સાકરમાં એટલી મીઠાશ ભરી છે કે સાકરના ગાંગડામાંથી તારે પૂરો ખાટો ખારો સ્વાદ લેવો હોય, કડવો સ્વાદ લેવો હોય તો નહીં આવે. એમ આત્મામાં એકલો જ્ઞાન અને આનંદનો ઘન છે. જ્ઞાન ઘન છે અને આનંદ ઘન છે, એમાંથી બીજો સ્વાદ લઈ શકાશે નહીં. તેથી એમાંથી તેનો તે સ્વાદ લેવો એ તો એનો પ્રકૃતિ અને હેતુ બેને સિદ્ધ કરનારો વિષય છે. એમાં કઈ બીજી વાત તકલીફ પડે એવી છે, એટલે સ્વાદમાં બરાબર આવે છે. આ રીતે અનુભવની રીત અને પદ્ધતિ છે.
તારતમ્યતા ઘણી વિશેષ હોવાથી અને એનો તીવ્ર રસ ઉપજેલો હોવાથી ખરેખર જ્ઞાન એટલે પહેલું ચિત્ર લીધું છે. જ્ઞેયુક્ત જ્ઞેયમાં આસક્ત જ્ઞેયમાં લોલુપ છે એવા જીવો કે જેને સામાન્યમાં શિરોભાવ એટલી હદે થઈ ગયો છે કે સામાન્ય જ્ઞાન છે એ વાત નીકળી ગયો, જ્ઞાન સામાન્ય છે એ વાત. ભાવ પ્રાથમિકતાની બુદ્ધિને એકદમ મનુષ્ય છે અને બીજાને પણ ખબર પડે કે આને કોટ થાય છે અને આવિર્ભાવ કરવાની જ્ઞાન નિર્મિત થાય છે. જ્ઞાનમાં જ્ઞાન સમાન છે, નિરાકાર છે.